પછી બે નંબરના પૈસા કમેલા હોય સોનું પહેરાવીને શું વાંધો, પછી પહેરે જ ને તો ચાર બંગળીઓ આમ બધી વાતો કરે. પણ ખરેખર જો એની મૂળ તપાસ કરો તો એ બંગળીઓને હાર એ કેવળ 50 રૂપિયાની અંદર નો શેક હતો. એ કેવળ 50 રૂપિયાની અંદરનો જ. પણ આ જગત એવું છે, આપણે એને સાચું માની લીધો. જ્યારે રસોઈયાએ બિચારાએ મહેનતનું પાણી કરીને 2 રૂપિયાનું હોનું ટીપાવેલું કડું પ્યોર જેમ તુલા શોર્ટ સોનું, ત્યાંથી જગતે જુઠ્ઠું મળ્યું. રસોઈયો પાસે રસોઈયાએ પોલિશ કરાવેલું પણ ચડું પહેરેલું છે, ત્યાં શેઠાણી ઉતરી દારે જે જુઠ્ઠું છે એને આપણે સાચું માનીએ છીએ, જે સાચું છે એને આપણે બ્રહ્મ સત્ય છે એના દર્શન નથી થતા, એ દેખાતું નથી, એટલે ભગવાન છે જ અમે નથી માનતા. જેનાથી આ સૂર્ય તપે છે, જેનાથી વરસાદ વરસાય છે, જેનાથી આ બધું થઈ રહ્યું છે, જેના ભૃકુટી માત્રના ઈશાથી 14 બ્રહ્માંડો આલે છે, એવો એક તત્વ, એવો એક પરમાત્મા, એવો એક ભગવાન એ આપણને દેખાતું નથી. તારે ભગવાન છે જ નહીં, જે સાચું છે તે, ને જે આ બધું જુઠ્ઠું છે એને આપણે સાચું માની લઈએ છીએ. એનું નામ શું? એનું નામ જ માયા. અને માયા એટલે મિથ્યા. અને એ વચમાં માયાનો પડદો છે, અને એના કારણે એ માયાનો પડદો જ્યાં સુધી ન થશે ત્યાં સુધીને શું કહેવાય? એ જીવને શિવના દર્શન ન થાય. એનું નામ યોગાભ્યાસમાં માયાને દૂર કરવી પડે છે. માયાને દૂર કર્યા વગર જીવ શિવના દર્શન કરી શકતો નથી. માયાનો પડદો એટલો તો મજબૂત છે, એકદમ ખસી ન શકે, એટલો બધો મજબૂત ન ખસી શકે. તેને માટે આવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ ને અભ્યાસ, યોગાભ્યાસ. દત્તાત્ર ભગવાન અર્જુનને કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું એવું જો બનવું હોય, બ્રહ્મના દર્શન કરવા હોય, તેને માટે અભ્યાસ કરવો પડે, માયાના પડદાને દૂર કરી દેવો પડે. એના 8 અંગ છે, 8 પગથિયા યોગાભ્યાસના. જેમ શુભેચ્છા વિચારના તનમાંસા સત્તાપત્તિ અસમશક્તિ પદાર્થ ભાવ તુરિયા, એ જ્ઞાનની જેમ 7 ભૂમિકા અને 7 નામ, તેમ યોગના પણ 8 યોગ એના 8 નામ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એને 8 યોગ. એ યોગનો પાયો કયો? યમ, નિયમ. લીલામૃતમાં દોહરો છે, યમ, નિયમ, પાયો, નકી ન હોય ન જો સુદ્રઢ, યોગમાં હેલ ચડે નહીં. જે મકાન બાંધ્યું છે પાયો મજબૂત જોઈએ, તેમ જેને યોગાભ્યાસ કરવો છે, યોગમાં નિષ્ણાત થવું છે, અને યમ નિયમ જોઈએ. 10 પ્રકારના યમ અને 10 પ્રકારના નિયમો બતાવ્યા છે શ્રીમદ ભાગવતના 11મા સ્કંધની અંદર. 10મા 11મા સ્કંધમાં યમ નિયમ જોઈએ, કોઈ પણ જાતનું નિયમ જોઈએ. એનું ગુજરાતીમાં કહેવું તો નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, એવું એક ભજન છે. યતાત્મા દૃઢ નિશ્ચયા, પોતાનો જે ધ્યેય એનો નિશ્ચય, એમાં ફેરફાર, એમાં ચલાયમાન થવાનું નહીં, બિલકુલ નહીં. જે નક્કી કર્યું હોય એમાં ગમે તે આવરણ આવે ને, ગમે તે થાય ને, એમાં ફેરફાર નહીં. મહાન પુરુષો, યોગી પુરુષો પોતાના ધ્યેયથી એમનો કાર્યક્રમ ફરતો નથી. એ તો એમ જ કહે છે કે તમે અમને સલાહ આપનાર કોણ? કોઈ કહે તો ના પાડી, અમે જે નક્કી કર્યું હોય તે જ. યમ, નિયમ, નિયમ મજબૂત જોઈએ. જેના યમ નિયમો મજબૂત છે તે જ યોગાભ્યાસ કરી શકે છે. આપણો નિયમ ક્યાં છે? આપણી પાસે નિયમ જ નથી, કોઈ જાતનો નિયમ નથી ને, આપણી પાસે નિયમ નથી. આગળ 1 મહિનો આવે છે ને, આમથી મારા 1 મહિનો કરી લઈશું, હમણાં નહીં થાય ચાલશે. અને એવી તો ઘણી બાબતો છૂટછાટ આપણા મનથી લઈ શકીએ છીએ. હવારની તો હાજરી હાજરી તો હવારે. હવે અમને કંટાળી ગયા છે, 15 દાડા જરા ફરીને આવ્યા છે, પછી ચાલુ કરીશું. મન એવું છે ને, તદ્દન માનવને નીચે લઈ જાય છે. જ્યારે આ મહાન પુરુષો પોતાના મનને કાબૂમાં, મનનું ચાલે નહીં. મન કેવું છે? મનમાં આંકડા જેવું છે, મન માંકડા જેવું છે. અને એ માંકડા જેવું સ્થિર નથી. જેમ માંકડું સ્થિર નથી, તેમ મન સ્થિર નથી, ચંચળ છે. કર્મ કરે મન, આ શરીરની અંદર કર્મ કરે મન. અને ભોગવવાનું કોને? શરીરને. સંકલ્પ વિકલ્પ કર્મ કરનાર અંદરથી મન છે. અને જેવું કરવું હોય તેવું પછી માની પછી એક સંકલ્પ ન કરે, મનનો સ્વભાવ નીચે જવાનો, પાણીનો સ્વભાવ પણ નીચે જવાનો. મન અને પાણી એ બંને નીચે જવાના, એ સ્થિર નહીં. જેમ માંકડું સ્થિર નથી તેમ, અને એ ચંચલ છે, એના વડે આપણે કર્મ કરીએ છીએ. એ કર્મ જ્યારે ભુક્તમાન કરવાના આવે છે ત્યારે મન ભોગવે છે, ના મન નહીં. મન ભોગવતું નથી, એનું ફળ ભોગવવાનું આવે ત્યારે કોને? શરીરને. કર્મ કરવાનું કોને? મનને. એક પટેલ બહેન હતા ને, ઘરમાં એક ભેંસ, ભેંસ સારી, સવારે 10-12 લિટર દૂધ આપે, સાંજે આપે. આ પટેલને એક એવો શોખ કે ઘરમાં એક બકરો રાખેલો અને એક માંકડાને લઈ આવ્યો. બકરો અને માંકડો એ બે ઘરમાં રાખેલા, અને શોખ એવો, 10-12 માંકડા હાથે ખેડ કરી રમે. એમાં એક દિવસ આખી બહાર ગયેલો પટેલ. બપોરે આ સ્ત્રીએ ખાઈ પીને ભલાણું કર્યું, લગભગ 200-300 માખણ ભૂલ્યા પછી તૈયાર થયું. અને પ્રસાદમાં કે કબાટ છે, એ કબાટની અંદર માખણની તપેલી મૂકી દીધી. જે ગોળી હતી એની પર અંદર છાસ એ નાખી દીધું. સ્ત્રી છે, ઘરમાં અનેક કામ હોય. આ એક વિધિ પૂરો થઈને લાગેલો બીજો વિધિ, વાસ કપડાં ધોવાનો. નજીકમાં તલાવ, એ તરત જ આ બધું વ્યવસ્થા કરી ઊંચીને લાગ્યું તપેલીમાં તગારામાં બીજા ભર્યા કપડાં જઈ ધોવા માટે. સાંકળ મારી દીધી બહાર, પેલા માંકડાના હાથે દોરી બાંધેલી, દોરી જરા લાંબી હશે, ને માંકડો બેઠેલો. ને આ બધો વિધિ થયેલો તો માંકડાએ આ તપેલી કબાટમાં મૂકતા જોઈ દી. એટલે માંકડો એવો હોશિયાર, માંકડો હોશિયાર રહેવાનો. એટલે સીધો ગયો કબાટ પાસે, ઊંચો થઈને ઉપરની સ્ટોપર ખોલી નાખી, કબાટ ઉઘેડી નાખ્યું, તપેલી અંદરથી માખણની ભરેલી, ઊભો ઊભો ખાવા માંડ્યો. હાથ વડે માખણ ખાવા માંડ્યું. હવે એને ખાવું છે તેટલું ખાધું, બધું વેરાયું. એટલે એમ કરતાં એને જે પેટ ભરી ગયું, એટલે એ પાછો બે પગે ચાલીને સીધો આવ્યો બાજુમાં કોળ ખરીને. ત્યાં બારનાની પાસે પેલો બકરાને બાંધેલો, એટલે બકરા પાસે જઈને એનું મોઢું ઝાલીને એટલે આ માખણવાળા હાથ હતા એટલે બકરાના મોઢે લગાડી આપ્યા. આ હોશિયાર ખરો ને. અને એને પોતાના હાથ સાફ કરી નાખ્યા, ને સાફ કરીને વ્યવસ્થિત થઈ ને પાછી જે જગ્યાએ બાંધેલો હતો ત્યાં આવીને બેસી ગયો. અડધો પોણો કલાક થયો એટલે બધા બહેન આવ્યા, તળાવથી ધોઈને ગેલા બધા કપડાં હૂંકી દે નાખે ત્યાં બહાર. બધું વ્યવસ્થિત થઈ ગયું, ચૂડો હળગાવો, તપેલી મૂકી, અને પેલું લેવા જાય છે માખણ કાઢવા જાય તો માખણ વેરેલું, બધું અસ્તવ્યસ્ત કરી નાખેલું. ઉત્તર આ કોણે કર્યું? કોણ કઠ્યું ઘરમાં? એમ તેમ જોતા ત્યાં પેલા કોળ પાસે આવી ત્યારે બકરાના મોઢા પર માખણ લાગેલું. ઉત્તર યાર તું ક્યાં છીટો? તપે કબાટું ખેડ્યું, ઘર માખણ ખાઈ ગયો, લીધી એક લાકડી, લાકડીને બકરો પેલો રૃષ્ટ પુષ્ટ અંદર આવીને દેવા માંડી, મારવા માંડી. તરહારું માખણ તાઈને તૈયાર કર્યું હતું, મેં મહેનત કરી હતી, મેં તરહારું કરી હતી, કહી જતું આવ્યો એમ તેમ. હવે પેલું બહારનું ગમ થયો હોવા માખણ ખાઈ ગયો પેલો બકરો, એટલે આજુબાજુ શું છે શું છે. અરે બહેન કે છે, મેં તો આ તૈયાર વલોવીને આ તપેલી ભૂલી મૂકીને ગઈ હતી, જોવા ગઈ એટલી વારમાં આ બોકડો, એ બોકડો છૂટો અને માખણ ખાઈ ગયું. એનું મોડું બધું માખણ વાળું બકરાનું, પાંચ સાત દસ ડંડા પડી ગયા. અશિયા શું કરીશ બહેન, ત્યાં ઠેકાવું નહીં મૂક્યું, એમ છે તેમ છે, કાળું પડ્યું, આવીને કરીશું. બોકડાએ માખણ ખાધું એમાં ના કહેવાય. હવે શું થાય, પેલા લોકો આજુબાજુના ગયા, ઘેરજી વિચાર્યો કે આ બને નહીં, બોકડો કોળમાં વધેલો એ આવ્યો ઘરમાં શી રીતે, એને કબાટ કેવી રીતે ઉઘેડ્યું, અને એને આ માખણ ખાધું કેવી રીતે, કબાટ કેવી રીતે બંધ કર્યું, શું કર્યું, આ બધા એક વિચારમાં પડી ગયા કે આ બને છે નહીં. એ વાતને કોણ, એને કહ્યા બે દિવસ થઈને ત્રીજે દિવસે પાછું વલણો આવ્યું, દર ત્રીજે દિવસે વલોવે ફરી પાછું પછી ત્રણસેર માખણ કાઢ્યું, તૈયાર થયું. તૈયાર થયું એટલે વધવું, એટલે આજુબાજુમાં લોકોને ખબર પડી કે આજે આજે વલોવે છે. લોકોએ જાણ્યું, પેલી ભાઈએ દરરોજના નિયમ પ્રમાણે કબાટ તેવું તે પછી બશેર માખણ છે એ કાઢીને એ તપેલી વાતથી તે પાછી કબાટમાં મૂકી દીધી, ગોળી ઢાંકી દીધી. અને પછી હું તો કાર્યક્રમ ખરો ના નક્કી, એટલે એ દરરોજના નિયમ પ્રમાણે આ પાછો સમય થયો એટલે સાંકળ મારી દીધી, માથા પર તગારું લઈને ગીર તલાવ પર એ ધોવા ગઈ. એટલે પડોશના માણસ બહુ હોશિયાર, એટલે એક ભાઈ આવીને આવી એક બારી છે વેન્ટિલેટર ત્યાં હું ભર્યો, એના ગયા પછી ને ઉભા જોયા ત્યાં ઉભર ઇન્જુએ છે, એ ભાઈ ગઈ લીલો માંકડો ગયા વખત તો પંદર ખાઈ ગયેલો ને, એટલે માંકડો સીધો પાછો ત્યાં આવ્યો ને આવીને એને કબાટ ખોલ્યું ને કબાટ ખોઈને માખણ જોઈને ખાવા માર્યું, ખાધું થોડું વેરાયું એમ તેમ થયું, હાથ જે ખેડાયા એ સીધો પાછો માંકડો આવ્યો ત્યાં કોળ પાસે, બકરાનું મોડું છારી ને બકરાના મોડે પાછું બધું માખણ લગાડી દીધું, હાથ સાફસૂફ કરી નાખ્યા અને પાછો દયો થઈ વ્યવસ્થિત થઈને બેસી ગયો. પેલા બહારથી માણસે જોયું, અરે આ બેસી ગયો ત્યાં સુધી પેલા ધીમે ધીમે છાન રીતે જીવ્યા કર્યું, બેસી ગયો તો પછી પેલો ઘેર ગયો જોડે જ રે. અડધો પોણો કલાક થયો છે, પેલી ભાઈ પાછી આવીને કપડાં બપડા નાખ્યા, વ્યવસ્થિત થયું, ચૂલો સળગાવી અને જા માખણ પેલું તપેલી મૂકવા જાય છે ત્યાં પછી પૂર્વત પરિસ્થિતિ એની માખણની પહેરેલું ને બધું. એટલે ગયા વખત તો પરમ દિવસનો અનુભવ, એટલે સિદ્ધિ જ આવી, બીજી કોઈ જગ્યાએ નહીં, કંઈ આવી પેલા બોકડા પાસે. આમ જો તેનું મોડું પેલું માખણવાળું ખાઈડેલું અને પેલીને ગુસ્સો થયો અને ગુસ્સોને પરમ દિવસે માખણ ખાઈ ગયો ને આજે પણ પડકી ગયો એમ કે તારી દંડો લીધો, દંડો મારવા જાય છે, પેલો જોયા કરે છે ને એકદમ એ કઈ જાય છે, આવી ગયું જોડે બારમું ઘરનું, એ શું કરે તું, અરે તમે જાણતા નથી પરમ દિવસે, પણ તમે નથી જાણતા કે આ માખણ ખાઈ ગયો બોકડો અને આજે પણ હું તપેલી મૂકીને ગઈ કબાટ ઉગીને ખાઈ ગયો, મારીશ નહીં, આ તો માખણ ખાય છે માકડો અને માર ખાય છે, આ પરિસ્થિતિ છે, માર ખાય છે બોકડો ને માખણ ખાય છે માકડો, કર્મ કરે છે મન ને ભોગવવાનું શરીરને, મન માકડા જેવું છે. એટલે એને સ્થિર કરવા માટે યમ નિયમ નિયમો મજબૂત જોઈએ, પોતાના દેહથી ચલાયમાન નહીં. અને ત્યાર પછી ભગવાન દત્તાત્રેય કહે છે અર્જુન આસન, એક જ આસને બેસી રહેવાનું, કલાકોના કલાક સુધીને બેસી રહેવા છતાં એમ પલાઠી છોડવાની, એનું નામ આસન સિદ્ધિ. યોગીઓ બેસી રહે બિલકુલ ખસે નહીં, અને એ આસનની સિદ્ધિ કરવા માટે એને નીચે બીજું આસન જોયું.